આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ઓસ્ટ્રેલિયામાં વસંત ઋતુ શરૂ થઈ ચૂકી છે અને નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે મોસમી બીમારીઓ સામે પોતાની સાવચેતી લોકોએ ઢીલી ન મૂકવી જોઈએ. શ્વસન તંત્રને લગતી બીમારીઓ હજુ પણ લોકોમાં ફેલાઈ રહી છે અને વસંત ઋતુમાં પરાગરજનું પ્રમાણ વધવાથી અસ્થમા અને એલર્જીના લક્ષણો પણ વધવાની શક્યતા પૂરેપૂરી છે. વસંત ઋતુ આવતાની સાથે થોડો ગરમાવો, ખીલતા ફૂલો અને વણજોઈતો મોસમી મહેમાન પણ આવે છે, લાંબા સમય સુધી ટકી રહેતો વાયરસ. આ વાત ડૉક્ટર માઇકલ રાઇટ કહે છે, જેઓ જણાવે છે કે ઇન્ફ્લુએન્ઝા જેવી શ્વસન તંત્રની બીમારીઓ માત્ર શિયાળા પૂરતી જ સીમિત નથી હોતી.
We see viruses circulating in the community all year round. What happens in the colder weather is the shell of the virus is a bit more stable in the colder weather, and also we're inside a lot more, so we're in closer quarters, so the opportunities to the virus to spread are greater. But certainly, you know, particularly with influenza, we see it all year round.
The Royal Australian College of General Practitioners na pramukh che ane kahe che ke 2025 ni flu season atyar sudhi ni sauthi kharab season mani ek hati. Gaya varshe vasant rutu darmiyan ઓસ્ટ્રેલિયામાં સુપર કે નામનો ઇન્ફ્લુએન્ઝા ઝડપથી ફેલાતો હતો અને નવો બદલાયેલો પ્રકાર પણ જોવા મળ્યો.
I think what happened last year, we saw an emergence of a new strain which was called sort of Super K, and the vaccines from last year weren't quite ready for that. But the good news was with the vaccines for this year, they do treat that strain of the virus.
ગયા વર્ષે લગભગ 500,000 લોકોનો ઇન્ફ્લુએન્ઝા રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને ઓસ્ટ્રેલિયામાં આ વાયરસને કારણે 1800 મૃત્યુ પણ નોંધાયા. ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા પ્રકાશિત કરાયેલા શ્વસન તંત્રના ઇન્ફેક્શનના ડેટા પ્રમાણે આ મૃત્યુદર 2023માં નોંધાયેલા મૃત્યુદર કરતાં લગભગ 3 ગણો વધારે છે. ડોક્ટર રાઇટ કહે છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ફરીથી નવા વાયરસ આવશે કે નહીં તેનો અંદાજ લગાવવો બહુ અઘરો છે.
I think last year we were unlucky in that there were almost like two peaks. We had the first strain that came through sort of normal flu season, which was a big one in itself, and then this Super K strain happened. So this year that first peak has been lower. We're optimistic that we won't get another big spike, but we can never be certain.
Australian Centre for Disease Control ના respiratory surveillance report માં જાણવા મળ્યું કે અગાઉના વર્ષોની સરખામણીમાં છેલ્લા પખવાડિયામાં RSV એટલે કે રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસના કેસોની સંખ્યા ઘટી છે. COVID-19ના કેસો સામાન્ય કરતાં વધુ હતા, જોકે ઓસ્ટ્રેલિયા તેનો યુનિવર્સલ COVID-19 રસીકરણ કાર્યક્રમ પાછો ખેંચવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં હવે માત્ર એવા લોકોને જ મફત વેક્સિન આપવામાં આવશે જેને ગંભીર બીમારી થવાનું જોખમ વધુ હોય. યુનિવર્સિટી ઓફ એડિલેડમાં બાયોસ્ટેટિસ્ટિક્સ અને એપિડેમિયોલોજીના ચેર એડ્રિયન એસ્ટરમન કહે છે કે આ નવા નિયમોને લીધે કેટલાક લોકો જોખમમાં મુકાઈ શકે.
If you have severe immunocompromise, then you can still get free vaccine. But that's a very, very narrow definition. There are lots and lots of people who have diabetes, COPD, and other chronic conditions who are at very high risk. They don't fall into that 75 plus age group. They're younger than 65, for example. They would still really benefit from having a COVID jab. They no longer can get it free.
1 ઓક્ટોબરથી 75 અને તેથી વધુ વર્ષના વડીલો માટે દર 6 મહિને મફત COVID-19 રસી ઉપલબ્ધ થશે. 65 થી 74 વર્ષની ઉંમરના લોકો માટે દર 12 મહિને અને 50 થી 74 વર્ષની વયના એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો પણ વાર્ષિક ડોઝ માટે પાત્ર રહેશે. અને જે લોકોની ઇમ્યુનિટી ખૂબ જ નબળી છે તેવા પુખ્ત વયના લોકો પણ આનો લાભ લઈ શકશે.
It's not going to change much for people who really need the vaccine. So to give an example, you've only got 25% of 75 and overs having had a shot in the last 6 months, 30% in the last 12 months, and 65 to 74s, only 19% have had a jab in the last 12 months. So the issue here is the people who are at the highest risk aren't actually taking the vaccine. They're not going to get their jab. So by changing these regulations, that isn't going to change that.
કેથરીન બેનેટ ડીકેન યુનિવર્સિટીમાં એપિડેમિયોલોજીના ચેર છે અને કહે છે કે જાહેર આરોગ્યની ચર્ચામાંથી COVID-19ને ભૂલી ન જવો જોઈએ. જો કે તેઓ માને છે કે હવે સાચી અને અસરકારક માહિતી લોકો સુધી પહોંચાડવા પર ભાર મુકાવો જોઈએ.
People need good communication to understand, you know, how COVID and influenza now compare against each other and what the risks are in the community. One of the things we do not have good data on now is how many people who get a new COVID infection, particularly people who might not have had an infection for a while, might still be susceptible to long COVID or to have other consequences.
SBS News એ ટિપ્પણી માટે આરોગ્ય વિભાગનો સંપર્ક કર્યો. અગાઉ તેણે RACGPને જણાવ્યું હતું કે COVID-19 હવે ઓસ્ટ્રેલિયામાં કાયમી રોગ બની ગયો છે અને રસીકરણની નીતિનો મુખ્ય હેતુ ગંભીર બીમારીનું સૌથી વધુ જોખમ ધરાવતા લોકોનું રક્ષણ કરવા પર હોવો જોઈએ. પણ આ વાત માત્ર શ્વસન તંત્રના ઇન્ફેક્શન પૂરતી મર્યાદિત નથી. અસ્થમા ઓસ્ટ્રેલિયાના CEO કેટ મિરાન્ડા કહે છે કે વસંત ઋતુ એટલે પરાગરજનું પ્રમાણ ઊંચું, જે હે ફીવરની એલર્જી અને અસ્થમાના હુમલાને ઉશ્કેરી શકે છે.
It can be quite a dangerous time for people with allergies. So it's one of the most common triggers for asthma, and pollen season is upon us. So one of the things that we're always urging people to do is make sure that they're always carrying their medication with them and that they're using their Preventer inhaler.
લગભગ 28 લાખ લોકો અથવા ઓસ્ટ્રેલિયાની લગભગ 11% વસ્તીને અસ્થમા છે, જે દુનિયાભરમાં આ સૌથી ઊંચા દરમાંનો એક છે. સુશ્રી મિરાન્ડા કહે છે કે ફેફસાની આ લાંબા ગાળાની બીમારીની અસરો ઉંમર અને જાતિના આધારે અલગ અલગ હોઈ શકે.
Asthma is a women's health condition. There's more women that have asthma. 1 in 5 Australian adult women have asthma. It's the greatest burden of disease for girls aged 1 to 14 years. And the 8th leading cause of disease burden overall. More women are hospitalized and twice as many women die from asthma each year.
Tarunavastha, garbhavastha, perimenopause and menopause darmiyan thata hormonal firfaro shwasan nadi na soja ane asthma na control par asar kari shake. Mahilao par aa bimari no bojo vadhare chhe. 2024 ma asthma ne lagta karano thi 322 મહિલાઓ અને 156 પુરુષોના મૃત્યુ થયા હતા. અસ્થમા ઓસ્ટ્રેલિયા લાંબા ગાળાની બીમારી માટે શિક્ષણ અને જાગૃતિ વધારવાનું માંગ કરી રહ્યું છે.
One of the things that we're calling on is for the government to include asthma in the women's health policy agenda. And also, women are going to their GPs for certain other things, but they're not raising their asthma during these times. So greater awareness, quite often it's the thing that people mention at the end of a GP consultation. You know, they might have gone there for something else and then they mention, oh, my asthma's been playing up. And we really want people just to prioritize their asthma.
આ એક એવો સંદેશ છે જેને સુશ્રી મિરાન્ડા આગળ પહોંચાડવા માંગે છે, પછી ભલે ગમે તે ઋતુ ચાલતી હોય. SBS ન્યૂઝ માટે યાસ્મીન અલકાવલનો અને મિકેલ સાયરનનો આ અહેવાલ આપે સાંભળ્યો SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી.
લાઇક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.